તારીખ 21/5/1996 શ્રી સમયસર ગાથા 266 અને 267 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 249.
કોઈ પણ ખાદ્ય પર પદાર્થ ગ્રહણ કરવાની વૃત્તિ ઉઠે છે, તે પદાર્થનું પૂછપણું વિચારતા તે શમી જાય છે, પરંતુ વૃત્તિ ઉઠવાથી અધ્યવસાન અથવા બંધ તો થઈ ગયો, તો શું કરવું? કોઈ પણ ખાદ્ય પરપદાર્થ, ખાદ્ય પદાર્થ ખાવાની ચીજ, ખાવાની વૃત્તિ તો ઉઠે છે, ગ્રહણ કરવાની વૃત્તિ ઉઠે છે કે આથી ખાવી, તે પદાર્થનું પૂછપણું વિચારતા એ વૃત્તિ શમી જાય છે, પરંતુ વૃત્તિ ઉઠવાથી અધ્યવસાન અને બંધ તો થઈ ગયો, તો શું કરવું? આ પ્રશ્ન છે. કોઈ પણ પરપરાશ ગ્રહણ કરવાની જે વૃત્તિ ઉઠે છે એની પાછળનો અભિપ્રાય પહેલા બદલી નાખવો જોઈએ. જે પદાર્થ ખાવાની વૃત્તિ ઉઠે છે એમાં સુખ બુદ્ધિ એ કરીને વૃત્તિ ઉઠે છે, બદલવી જોઈએ. હું નથી કે પાછો ક્યારે થાય, સુખ બુદ્ધિ બદલ્યા વિના એનો કોઈ ઇલાજ બીજો ઇલાજ નથી કે બીજા પ્રકારે પણ એનો નાશ થઈ શકે. એનો પ્રથમ તો અભિપ્રાય બદલવો હવે એનો ઉપાય છે. તો અધ્યવસાન અને બંધ રોકવાનો અવસર આવશે, અભિપ્રાય બદલાશે તો. પ્રત્યક્ષ ગુરુને હૃદયમાં સ્થાપીને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું તે સ્વેચ્છાચાર છે. સ્વેચ્છાચાર ક્યાં નહીં, તો આજ્ઞા પ્રમાણે ન ચાલે તો સ્વેચ્છાચાર. આજ્ઞા પ્રમાણે ચાલે એમાં સ્વેચ્છાચારનો પ્રશ્ન ક્યાં ઓછો થાય? એ તો ગુરુની ઈચ્છા પ્રમાણે, ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે છે, સ્વની ઈચ્છા પ્રમાણે ક્યાં ચાલે છે? બીજો પ્રશ્ન, સ્વરૂપ ગ્રહણ શક્તિ શું છે, તે માટે કેવા પ્રકારના પુરુષાર્થની જરૂર છે? સ્વરૂપ ગ્રહણ શક્તિ એટલે સ્વરૂપને પોતા ગ્રહણ કરવાની શક્તિ છે, એને સંવેદન શક્તિ પણ કહેવામાં આવે છે. એ સ્વરૂપ ગ્રહણ શક્તિ છે. નિજ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવમાં લેવું, પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવમાં લેવું એને સ્વરૂપ ગ્રહણ કહેવામાં આવે છે. નાનપણ એમ કરે છે મુખ્યપણે, તો પછી શ્રદ્ધા અને ચારિત્ર પણ એને અનુસરે છે. જ્ઞાન સ્વરૂપ ગ્રહણ શક્તિ એ જ સ્વસંવેદન દ્વારા એ સ્વરૂપ ગ્રહણ થાય છે અને એ જ આત્માનો ગુણ સ્વભાવ છે, આત્માનો એ ગુણ સ્વભાવ છે. સ્વસ્વરૂપને ગ્રહણ તે એ પણ એનો સ્વભાવ છે. તે માટે કેવા પ્રકારના પુરુષાર્થની જરૂર છે? પુરુષન્મુખ પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ છે તે અંતર્મુખપણે ચાલવો જોઈએ, એવા પ્રકારની જરૂર છે. સ્વરૂપ પ્રત્યક્ષ થાય તો એ પુરુષાર્થ સન્મુખતાનો ચાલે, એટલે કે સ્વરૂપની પ્રત્યક્ષતા જ્ઞાનમાં ગ્રહણ થાય તો સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ સહજપણે વીર્યગુણના પરિણામમાં ચાલે છે. એ પ્રકારનો પુરુષાર્થ સ્વરૂપ ગ્રહણ કરે છે અથવા સ્વરૂપ રચના કરે છે. ભાવભાષણ પહેલાં સ્વરૂપ ગ્રહણ નથી થતું, ભાવભાષણનું બીજું નામ અસ્તિત્વ ગ્રહણ છે. જ્ઞાનમાં અસ્તિત્વ ગ્રહણ થાય પછી જ પ્રસન્નમુક્તાનો પુરુષાર્થ થાય અને ઉપયોગના પરિણામ જ્ઞાનના પરિણામ પણ સ્વરૂપ સન્મુખ થાય. એ પહેલાં પરિણામની દિશા બદલાતી નથી. પરિણામની દિશા ભાવભાષણથી અથવા અસ્તિત્વ ગ્રહણ થવાથી જ બદલાય છે, એમાં બીજો કોઈ ઉપાય નથી. એ પહેલાં કંઈ થઈ શકે એવું નથી બનતું. હવે ચાલતા અધિકારમાં 266 ગાથાનો મથાળો. આ રીતે બંધના કારણપણે અથવા બંધના કારણ તરીકે નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન, આટલી ચર્ચામાં શું નક્કી કર્યું કે બંધનું કારણ અધ્યવસાન છે. બંધનું કારણ સામો પદાર્થ નથી. અધ્યવસાનના વિષયભૂત એવો જે સામો પદાર્થ, તે બંધનું કારણ નથી. બંધનું કારણ અધ્યવસાન છે, તે પોતાને અર્થક્રિયા કરનારું નહીં હોવાથી મિથ્યા છે એમ હવે દર્શાવે છે. અર્થક્રિયા એટલે પ્રયોજનભૂત ક્રિયા. અધ્યવસાન પ્રમાણે પ્રયોજન સિદ્ધ થતું નથી, પ્રયોજનભૂત ક્રિયા થતી નથી, માટે તે મિથ્યા છે. જેમ કે અધ્યવસાન એમ આવ્યો કે હું ફલાણી ચીજ ખાઉં, પણ હું એ ચીજ ખાઈ તો શકતો નથી. હું આત્મા હોવાથી કોઈ ચીજ ખાઈ તો શકતો નથી. એટલે એવું જે મને ખાવાનો અધ્યવસાન થયો, એ ખાવાની ક્રિયાના પ્રયોજનને સાધતું નથી, માટે તે અર્થક્રિયા કરી શકતો નહીં હોવાથી એ અધ્યવસાન મિથ્યા છે. તમામ અધ્યવસાન મિથ્યા છે. કોઈ પણ અધ્યવસાનોનું સાર વસ્તુનું સ્વરૂપ જ નથી. વસ્તુનું સ્વરૂપ નહીં હોવાથી એ ક્રિયા થતી નથી, માટે અધ્યવસાન પ્રમાણે પ્રયોજન થતું નથી. આમ તો રાગ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી. આ તો અધ્યવસાન તો મિથ્યાત્વ સહિતનો વિકલ્પ છે અને રાગ છે મિથ્યા અભિપ્રાય પૂર્વકનો, પણ રાગપૂર્વકે વસ્તુનું સ્વરૂપ નથી. બતાવો કોઈ રાગપૂર્વક વસ્તુનું સ્વરૂપ હોય. હવે આ ચીજ સારી છે તો ચીજ સારી છે, આ રંગ સારો છે કે રંગ સારો છે, કેમ એકને સારો લાગે છે બીજાને સારો નથી લાગતો. પછી ભગવાનની ભક્તિનો રાગ થયો હોય આગળતાનો, હે પ્રભુ આપ મારા તારણહાર છો, એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. આપ મારા રક્ષક છો, એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. આપે મારા ઉપર અનહદ કૃપા કરી, વસ્તુનું સ્વરૂપ છે. કોઈ રાગ અનુસાર પછી એવો રાગ છો કે હું જ્ઞાન સ્વરૂપ છું, એવો વિકલ્પ છો હું જ્ઞાન સ્વરૂપ છું, તો હું અને જ્ઞાન સ્વરૂપ વચ્ચે ભેદ પ્રયોગ વસ્તુનો સ્વરૂપ છે. કેમ કે એમાં અનુભવ થતો નથી, એવો વિકલ્પ થતાં રાગ થતાં સ્વરૂપનો અનુભવ થતો નથી. તો કે કેમ થતો નથી કે ભેદ પડે છે, માટે વિકલ્પથી સ્વરૂપ અને પોતાના સ્વરૂપ વચ્ચે પોતાના ભાવનો અંતરાય ઊભો થાય છે એ વિકલ્પથી. માટે વિકલ્પ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી, રાગ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી. તો અધ્યવસાન અનુસાર તો વસ્તુનું સ્વરૂપ હોય જ ક્યાં છે. માટે અધ્યવસાન તે પોતાની અર્થક્રિયા કરનારું નહીં હોવાથી તે મિથ્યા છે. જ્ઞાનમાં તો સ્પષ્ટ હોવું જોઈએ. શું કે એમની વાણીના નિમિત્તે મારા આત્મા ઉપર અસર થાય છે એટલે હું આવો વિનય કરું છું. જ્ઞાન ચોખ્ખું હોય તો વાંધો નથી. પાણીનો પ્યાલો આપો, પાણી મગાવે છે ને માણસ, એ પાણીનો પ્યાલો આપજો. પણ જ્ઞાનમાં પાણીનો પ્યાલો કોઈને નથી. જ્ઞાન ચોખ્ખું છે તો ભાષાનો દોષ નથી. જ્ઞાન ચોખ્ખું હોય તો ભાષાનો દોષ નથી. એમ સત્પુરુષનો ઉપકાર માને છે જે ભાષાથી, જે વિનય ભાષાથી, એ ભાષાનો દોષ નથી. જ્ઞાનમાં ભૂલ કરે તો જ્ઞાનનો દોષ અવશ્ય છે. જે જીવ એમ નહીં સમજે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધે મારા આત્મા ઉપર અસર થાય છે, ખરેખર સત્પુરુષ કાંઈ કરી દેતા નથી એમ નહીં સમજે, તો કરશે કે સત્પુરુષ તો ભાર નાખી તમારું કામ કરી દે, પોતાની સાથે તમે મારું કામ કરી દે, તમે કેમ મારું કામ કરી દે, તમે કેમ કરી દે, એમ કામ કરી દે. સર મારે મારું કામ કરવાની જરૂર છે. આપ તો મને ઘણો ઉપદેશ આપો છો, આપના ઉપદેશનો તો કોઈ વાત થઈ શકે એવી નથી, એમ ગમે એટલો ઉપકાર માને. પણ કામ મારે કરવાનું છે ને કામ હું કરું તો થાય ને ન કરું તો હું મુશ્કેલીમાં મૂકા. માટે જવાબદારી કામ કરવાની મારી છે એ ગમે તેટલો વિનય કરે એને પણ એ ભાન હોય છે કે જવાબદારી કામ કરવાની મારી છે. જવાબદારી કોઈ ગુરુની છે કે ઉપદેશકની છે એમ હોઈ શકે નહીં, ક્યારે પણ એમ હોઈ શકે. તીર્થંકરોની તો ભાવના કેવી આવી છે, સમય જીવ કરું શ્વાસ અને રસી. બધા જ જગતના જીવોને તો અભવીને પણ મૂક્યા નથી. તીર્થંકરની ભાવનાએ અભવીને બાદ નથી કર્યા કે અભવી સિવાયના બધા જીવોને હું પમાડી દઉં, જોકે ભવ્ય બધા પામવાના નથી. જ્ઞાનમાં તો એમ છે, એ ભાવના છે, સદભાવના છે એમ કહી શકાય. ભાવના છે નહીં, સદભાવના છે એમ એમ કહી શકાય. પણ એમ થઈ શકતું નથી, એમ થઈ શકતું નથી. અનંત સામર્થ્ય પ્રગટ થયા પછી જે ઉપદેશ આપ્યો, અનંત પુરુષાર્થ સાથે ઉપદેશ આપ્યો છે ને, તેરમા ગુણ સ્થાને અનંત પુરુષાર્થ પ્રગટ થયો છે. તો સમૂહ શરણમાં વધુમાં વધુ સંખ્યા મિથ્યા દ્રષ્ટિજીવોની છે, પછી એથી ઓછી સંખ્યા સમ્ય દ્રષ્ટિની, એથી ઓછી સંખ્યા પાંચમા ગુણ સ્થાનવાળાની, એથી ઓછી સંખ્યા મુનિઓની, એથી ઓછી સંખ્યા કેવળીઓની. ઉપર ઉપર જાવ એમ સંખ્યા ઘટતી જાય. એમને તો બધાને કેવળ જ્ઞાન તો મારું છે, પણ સમોસરણમાં જાય નથી પામતા, નહીતર તો શું થાય. ચાલો બીજું કાંઈ નહીં, આખો જૈન સમાજ પામી જાય કે ન પામી જાય, કે જૈન જૈનનો સમાજ નથી, અધિક પામી જાય ને જૈન રહી જાય. એટલે ભગવાનની પાસે સંપ્રદાયવાદ લગભગ ચાલતી નથી એમ છે. મારે એની તરવા એમ છે. 266 ગાથા. દુખિદ સુહિદે જીવે કરેમી, મંદેમી તહ વિમોચેમી, જા એસા મૂળમદી નિરત થયા સાહુદે મિચ્છા. સુખી કરું છું, બંધાવું છું તથા મુકાવું છું, એવી જે આ તારી મૂંઢમતી છે તે નિરર્થક હોવાથી ખરેખર મિથ્યા અને ખોટી છે. મુક્ત કરવાનો ભાવ તો તીર્થંકરને આવે છે, પણ જ્ઞાનમાં એવી વાત નથી. ભાવના જુદી વસ્તુ છે, વિકલ્પ જુદી વસ્તુ છે. અધ્યવસાન નથી એમ, પણ એક વિકલ્પ આવે છે એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. પણ માને તો મૂંઢતા છે, એમ માને તો મૂંઢતા છે. ટીકા. હું પરજીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ, તેમજ બીજા જીવોને હું બંધમાં પાડું છું, બંધાવું છું અથવા મુક્ત કરું છું, મુકાવું છું ઇત્યાદિ જે આ ધ્યેયસ્થાન છે એમાં કલ્યાણ કરું છું આવી ગયું. હું બીજાનું કલ્યાણ કરું છું એ વાત પણ આવી ગઈ. બીજા મને નુકસાન કરે છે એ વાત પણ આવી ગઈ. બીજા મને લાભ કરે છે એ વાત પણ આવી ગઈ. ઇત્યાદિમાં બધું આવી ગયું. બીજી વાત, કલ્યાણ થાવ એવી ભાવના બીજી વાત છે, કલ્યાણ હું કરું છું એ સાચી વાત છે. એમ ગુરુનો વિનય કરવો એ બીજી વાત છે, અને ગુરુ પાસે પોતાનું કામ કરાવવું એ બીજી વાત છે. ઇત્યાદિ જે આ જ્યવસાન છે, જ્યવસાન છે તે અભિપ્રાય પૂર્વકની માન્યતા છે, તે બધું પરભાવનો પરમા વ્યાપાર નહીં હોવાને લીધે. ઠીક, સાયન્સ છે આ. વિજ્ઞાન શું છે આની પાછળ? કે પરની પર્યાયનો બીજાને પર્યાયમાં અભાવ હોવાને લીધે, અથવા વ્યાપાર એટલે કોઈ કાર્ય નહીં હોવાને લીધે. શું? વ્યાપાર એટલે કોઈ કાર્ય નહીં થતું હોવાને લીધે, પોતાની અર્થક્રિયા કરનારું નહીં હોવાથી, આકાશના ફૂલને છૂટું છું એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે. આકાશના ફૂલને મેં હું છૂટી છૂટીને ભેગા કરીને માળા બનાવીશ એવી અધ્યવસાનની માળા ચાલે છે જગતના જીવોની. હું આમ કરીશ ને હું ભવિષ્યમાં આમ કરીશ ને હું ભવિષ્યમાં આમ કરીશ, ઘોડા ગણે છે કે નહીં? એ બધી આકાશના ફૂલને ચૂંટણીને માળા બનાવવાની વાત છે. કાંઈ કરી શકતો પાયાનો સિદ્ધાંત છે કે એક પદાર્થના પરિણામનો વ્યાપાર બીજા પદાર્થના પરિણામ સાથે કાંઈ કરી શકતો નથી. એ વ્યાપાર પોતામાં રહી જાય છે. પોતાના અસ્તિત્વના સ્વરૂપના અસ્તિત્વની મર્યાદામાં પોતાનું કાર્ય સમાપ્ત થઈ જાય છે. જો બરાબર પોતાના પરિણામના અનુભવને તપાસે તો અનુભવથી સમજાય એવી વાત છે. જો અનુભવથી એ વાત ન સમજે તો અનાદિથી જે ઉલટો અનુભવ છે એ મિથ્યા અનુભવ છે, અને જીવ એનાથી પરિભ્રમણને પામે છે. એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થને માટે છે. અનર્થ કેવો? કે પરિભ્રમણને વધારનારું કયો, નુકસાનકારક કયો કે દુઃખદાયક કયો, અશાંતિ કરનારું કયો, અકલ્યાણ કરનારું કયો, એ સિવાય બીજું એનું કાંઈ અર્થ નથી. પણ અનર્થ જરૂર છે. અધ્યવસાનથી કોઈ અર્થ તો સરવાનો નથી, અનર્થ થાય છે. અર્થાત માત્ર પોતાને જ નુકસાનનું કારણ થાય છે. ખુલાસો એ જ કર્યો છે, નુકસાનનું. અનર્થ એટલે નુકસાનનું કારણ થાય છે, પરને તો કાંઈ કરી શકતો નથી. ભાવાર્થ, જે પોતાની અર્થક્રિયા પ્રયોજનભૂત ક્રિયા કરી શકતું નથી તે નિરર્થક છે. અર્થક્રિયા એટલે પ્રયોજનભૂત ક્રિયા. પ્રયોજન અધ્યવસાન પ્રમાણે કોઈ પ્રયોજન સિદ્ધ થાય નહીં, એટલે કરી શકાતું જ નથી, માટે તે નિરર્થક છે. અધ્યવસાન પોતે નિરર્થક છે, અને અધ્યવસાનના ફળમાં નુકસાન સિવાય દુઃખ સિવાય બીજું કાંઈ નથી. એટલે તે અનર્થકારક છે, આમ નિરર્થક છે, પ્રયોજન ભૂત ક્રિયા કરવા માટે નિરર્થક છે અને આત્માને માટે તે અનર્થક છે, અનર્થ કરનારું છે. અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે, એમ બની શકતું નથી માટે નિરર્થક છે. એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ જ નથી. જીવ પરજીવોને દુઃખી સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, સંસારમાં એવી બુદ્ધિ રાખે છે કે હું કોઈનું ઠીક કરું, કોઈનું ખરાબ કરું, અથવા કોઈ મારું ખરાબ કરે છે, મને લાભ નુકસાન કરે છે, એવી બુદ્ધિ રાખે છે. બે એક જ વાત છે એ તો. પરંતુ પરજીવો તો પોતાના કર્યા દુઃખી સુખી થતા નથી. પોતાના કરવાથી કોઈ સુખી દુઃખી થાય એ વાત ખોટી છે, કે કોઈને કારણે પોતે સુખી દુઃખી થાય એ વાત પણ એટલી જ ખોટી છે. તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી તે મિથ્યા છે, અથવા ખોટી બુદ્ધિ છે, મિથ્યા બુદ્ધિ છે. એવું મિથ્યાપણું પરિણામની અંદર રહે અધ્યવસાનથી એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. જ્ઞાન સાથે જોડો તો મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાજા સાથે જોડો તો મિથ્યા શ્રદ્ધા, ચારિત્ર સાથે જોડો તો મિથ્યા ચારિત્ર, અને પુરુષાર્થ સાથે જોડો તો મિથ્યા પુરુષાર્થ, ચારે મુખ્ય ગુણ આવી જાય. હવે પૂછે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે છે, કેટલી છણાવટ છે. કુંદકુંભાચાર્ય દેવે જે વિસ્તાર કર્યો છે ગાથાઓ લખીને એમાં ઊંડે ગયા છે, ખાલી સૂત્રનું પ્રતિપાદન કર્યું નથી, જે વાત પોતે નિરૂપણ કરે છે એના વિજ્ઞાનમાં ઊંડા ઉતરે છે. કઈ રીતે નથી તમે ના પાડો છો, પણ કઈ રીતે નથી તો કયો. અધ્યવસાનથી અર્થક્રિયા થતી નથી પણ કઈ રીતે નથી થતી એ તો કયો. અધ્યવસાન નિમિત્તમ જીવા બધ્યંતી કમણા જદિહિ મુચ્યંતી મોખમ અજ્ઞે ખિદાયતા કિમ કરેશિ તુમમ. ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે, અધ્યવસાનના કારણે તો સંસારમાં જીવો બંધનમાં પડે છે, અને મોક્ષ માર્ગમાં જે હોય તે સ્વયં મુક્ત થાય છે. મોક્ષ માર્ગે વિચરતા એવા મોક્ષ માર્ગી જીવો મુક્ત થઈ જાય છે, અને સ્વતંત્રપણે અધ્યવસાન કરનારા જીવો સ્વતંત્રપણે બંધાય છે. તો જીવો બંધાય છે પણ સ્વતંત્રપણે, અને મુક્ત થાય છે તે પણ સ્વતંત્રપણે. તો એમાં તું શું કરી દે, તું શું કરે છે કે તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય નકામો છે. ટીકા. અભિપ્રાય પૂર્વકની ઈચ્છા તે અધ્યવસાનમાં ગણાય, અભિપ્રાય રહિતની ઈચ્છા તે અધ્યવસાનમાં ન ગણાય. એમ દેવસ્થાન અજ્ઞાન દશામાં લીધા છે. નાનીની ઈચ્છાને અધ્યવસાન કહેવામાં આવતું, કેમ કે ઈચ્છા થાય ત્યારે પણ એમને જ્ઞાન છે કે આ ઈચ્છા પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. અને એટલે તો ઈચ્છિત પદાર્થ મળે ત્યારે, ઈચ્છિત પદાર્થની પ્રવૃત્તિ થાય ત્યારે પણ એ ભિન્ન રીએ છે. એટલા માટે તો એ ભિન્ન રીએ છે, ભિન્નપણે પોતાનો અનુભવ કરે છે. પૂર્વ સંસ્કાર જેમ એ પથ્થર આખો દિવસ તપે છે. આપણા ઘરના ઓટલે લ્યો ને, ઓટલા હોય છે કે નહીં? ગામડામાં તો ઘર બાર ઓટલો હોય બેસવા માટે, આખો દિવસ એના ઉપર તડકો આવે એટલે તપી જાય. રાત્રે 8 વાગે એ પથરા ઉપર બેસો, ઓટલા ઉપર બેસો એટલે ગરમ લાગે, કાંઈક પાથરીને કોથળો આસનિયું ચટાઈ કાંઈક પાથરીને બેસવું પડે, નહીતર ગરમ લાગે. તમે શું કહે, અત્યારે તો કંઈ સૂર્યનો તડકો છે નહીં અને આ ગરમ કેમ, પથરો ગરમ કેમ? સૂર્ય તો આથમી ગયો, 1 કલાક થઈ ગયો, 1.5 કલાક થઈ ગયો અને આ ઉટલો ગરમ કેમ છે? કે આખો દિવસ તપ્યો તો પછી ગરમ જ હોય ને? એમ અનંતકાળથી આ જીવ વિભાવ કરી રહ્યો છે, હવે અભિપ્રાય ફેર્યો છે, હજી પરિણમન આખો ફરી જાય એટલી કેળવણી થઈ નથી, એટલી કેળવણી થઈ નથી. પરિણમન આખું વિતરાગતા વધતા 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 કેળવાશે અને પૂર્ણ વિતરાગ થશે ત્યારે ઈચ્છા નહીં થાય. નિરીક્ષિક સ્વભાવ પૂરેપૂરો પ્રગટ થશે ત્યારે ઈચ્છા નહીં થાય. ઈચ્છા ઘટતી જાય છે કે નહીં? તો ઘટતી જાય છે, એ મટતી જાય છે, મટતી જાય છે, એ સર્વ અભાવ, સર્વથા અભાવ થઈ જશે. એટલે એમાં ક્રમ પડે છે, ઈચ્છાનો અભાવ થવામાં ક્રમ પડે છે. અને એટલા માટે તો 5મા ગુણસ્થાનની વાત આપણે લીધી હતી કે 5મા ગુણસ્થાને જેટલી જેટલી વિતરાગતા વધે છે, 11 પગથિયા લીધા છે, જેટલી જેટલી વિતરાગતા વધે છે તેટલો તેટલો રાગનો અભાવ થતો જાય છે, વિકલ્પ એને ઉઠતો નથી. પછી તો રાત્રિ ભોજન ત્યાગ થયો તો પછી એનો વિકલ્પ જ ન ઉઠે, વિચાર જ ન આવે. જેમ આર્ય મનુષ્યને અભક્ષ ખાવાનો વિચાર નથી આવતો, કે ભાઈ 90% માંસાહારી વસ્તી છે આપણા દેશમાં, તો આપણે કોઈક દી ચાખી લઈએ એવો વિચાર આવે છે? કેમ આવે જ નહીં, યોગ્યતા નથી, એ જાતની યોગ્યતા છે નહીં. એમ યોગ્યતા ચાલી ગઈ તો વિકલ્પ નથી, હજી યોગ્યતા ઊભી છે, અભિપ્રાય નથી, છતાં યોગ્યતા ઊભી છે, માટે ભાવ થાય થઈ જાય છે. યોગ્યતાને હિસાબે ભાવ થાય છે, એવી રીતે ક્રમ પડે છે. વિભાવ જવામાં હંમેશા ક્રમ પડે છે. એટલે એ ચારિત્ર ગુણને પરિણમન કરવાની એ જ પરિસ્થિતિ છે, એ વસ્તુનું સ્વરૂપ છે એમ સમજવાનું છે. આ આપણે રોટલી બનાવવામાં લોટમાં પાણી નાખીએ છીએ, પછી થઈ ગયો એને રોટલા પાણી નાખ્યું એટલે પતી ગયું? કે પાણી બરાબર મિક્સ થવું જોઈએ, લોટ સાથે પાણી બરાબર ભળવું. ક્યારે બરાબર ભળે? કે સરખી રીતે એને ટૂંપો ત્યારે. તો એક વખતમાં કેમ ટૂંપાઈ જતું નથી? વારંવાર એનો પિંડ બનાવવામાં કેમ એને ચીપવું પડે છે? હે, કે એ પાણીને ભળવામાં વૈજ્ઞાનિક રીતે, એનું વિજ્ઞાન એવું છે કે ભળવા માટે એને સરખી રીતે વારંવાર ટૂંકો ત્યારે જ પિંડલો તૈયાર થાય. તો એ પ્રશ્ન અસ્થાને છે કે પાણી નાખ્યા ભેગું કેમ કણિક બંધાઈ ગઈ, કેમ ન બંધાઈ ગઈ, અથવા પહેલી વખત આમ કર્યું ત્યારે કેમ બંધાઈ ન ગઈ, 25-50 વખત શું કરવા આમ કરવું પડે છે? એમ નાની છે એની રાગનો ઈચ્છાનો અભાવ કરવાની પ્રેક્ટિસ ચાલુ છે. તો નાની થાય ને બધી ઈચ્છા બંધ થઈ જાય એવું નથી થતું. એની પ્રેક્ટિસ ચાલે છે, એક પછી એક પછી એક એની ઈચ્છા બંધ થતાં થતાં પૂર્ણ વિતરાગ નિરીક્ષક સ્વભાવમાં કેળવણી આસ્તે 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 થતી જાય છે. હા, અને અભિપ્રાય પૂર્વક હોય એટલે એને બુદ્ધિ ઈચ્છાના અભિપ્રાય અધ્યવસાન કહેવામાં આવે છે. ઈચ્છાને પરિગ્રહ કહ્યો છે ત્યાં. જ્ઞાનીને ઈચ્છાની પકડ નથી, માટે જ્ઞાનીને પરિગ્રહ પણ નથી. ઘરની ચીજ વસ્તુ ખરીદે તો છે પણ પકડ નથી. પકડ પકડમાં એ છે. ના, દેખાય છે. હું બંધાવું છું અને હું મુકાવું છું, એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા, મૂકવા, મુક્ત કરવા ને છોડવા તે છે. હું બીજાને બાંધું, હું બીજાને મુક્ત કરું, એ અધ્યવસાનની અર્થક્રિયા શું? કે જો બીજા બંધાઈને મુકાય તો બરાબર છે કે તે કામ કર્યું. પરંતુ જીવ તો આ અધ્યવસાનનો સદભાવ હોવા છતાં પણ પોતાના સરાગ વિતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો અને નથી મુકાતો. અને પોતાના સરાગ વિતરાગ પરિણામના સદભાવથી તે અધ્યવસાનનો અભાવ હોવા છતાંય પણ બંધાય છે અને મુકાય છે. શું કહે છે કે કોઈ જીવ છે કે આને હું બાંધું, પણ એને એના સરાગ પરિણામનો અભાવ થાય તો હું કેવી રીતે બાંધીશ? કોર્ટની અંદર વકીલ લોકો સામાન્ય બાંધવાની જરૂર, પણ એના કરતા હોશિયાર હોય કે ન હોય કોઈ, એ સવાલ પૂછે અને એને જવાબ એવો મળે કે એમ થાય કે ક્યાં પૂછ્યો આ સવાલ. એને બાંધવા જતા પોતે બંધાણો. એટલે બીજાને બાંધવાનો કોઈ અધ્યવસાન કરે માટે કોઈ બંધાય એવું છે નહીં, તેમ બીજાને મુક્ત કરવાનો અધ્યવસાન કરે માટે બીજો મુક્ત થાય એમ પણ. અને એમ હોય તો જગતમાં બધાને મુક્ત થતા વાર લાગે નહીં કે બંધન, એની કોઈ વ્યવસ્થા જ ન રહી લ્યો ને. જો બીજાના અધ્યવસાન પ્રમાણે બીજાની પરિસ્થિતિ થતી હોય તો એક જીવ માટે એક બંધાવાનો અધ્યવસાન કરે, બીજો મુકાવાનો કરે, શું થાય એની દશા? એ કયો જીવ છે એની દશા શું થાય? એ મુકાય કે બંધાય? કોઈ વ્યવસ્થા જ ન રહીએ, કોઈ વસ્તુની વ્યવસ્થા રહીએ જ નહીં, જગતની વ્યવસ્થા જ ન રહીએ. અને આમ તો છે જ ને કે અધર્મ સ્વીકારથી ચાલતા પદાર્થો સ્થિર રહેવાનું નિમિત્ત પડે છે. ધર્માસ્તિકાય સ્થિર રહેલા પદાર્થો ચાલવામાં નિમિત્ત પડે છે. હવે જો બંને ચલાવે કે સ્થિર રાખે તો બે તો ત્રિકાળ છે. ચાલતા અને સ્થિર રહેતા પદાર્થોની સ્થિતિ શું થાય, શું દશા થાય, કહેવું જ મુશ્કેલ છે શું દશા થાય. એનો જવાબ જ જડે એવું નથી કે શું દશા થાય. પણ સ્વતંત્ર ચાલે, સ્વયં ચાલે એને નિમિત્ત પડે, અને સ્વયં સ્થિર રહે એને નિમિત્ત પડે એમ વાત. એમ સ્વયં પોતાના વિતરાગ પરિણામથી મુકાય ત્યારે ગુરુ ગુરુનો ઉપદેશ એને નિમિત્ત કહેવામાં આવે. ખરેખર પોતાના પરિણામથી કાર્ય થાય છે. એ કહ્યું કે પરંતુ જીવ તો આ અધ્યવસાયનો સદભાવ હોવા છતાં પણ, એટલે કે હું બંધાવું બાંધી દઉં ને હું છોડી દઉં એવો અધ્યવસાનનો હોવા છતાં પણ પોતાના સરાગ પરિણામના અભાવથી બંધાતો, સરાગ પરિણામના અભાવથી નથી બંધાતો, અને વિતરાગ પરિણામના અભાવથી નથી મુકાતો, તો પરિણામનું કારણ છે નાસ્તિથી લીધું. હવે અસ્તિથી કહે છે કે પોતાના સરાગ વિરાગ વિતરાગ પરિણામના, એટલે સરાગ પરિણામના સદભાવથી બંધાય છે અને વિતરાગ પરિણામના સદભાવથી મુકાય છે. કોઈનો અધ્યવસાન શું કામ કરે એમાં? માટે પરમા અકિંચિતકર હોવાથી, અર્થાત કાંઈ નહીં કરી શકતું હોવાથી, પરમા અધ્યવસાન કાંઈ કરી શકતું નહીં હોવાથી આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી જ, અને તેથી મિથ્યા જ છે, નકામું છે, એ પ્રમાણે કોઈ કામ થતું નથી. આવો ભાવ અથવા આવો આશય છે, ઇતિ ભાવ, એવો અભિપ્રાય છે, એવો આશય છે. કહેવાનો આશય એ છે કે કોઈ અધ્યવસાન પ્રમાણે કાર્ય કરી શકાતું નથી, માટે તે મિથ્યા છે. જો આપણને ખબર પડે કે રેતીમાંથી તેલ નીકળતું નથી, તો રેતીને કોણ ઘાણીમાં ઘાલીને પી લે? લાકડાના ભૂસામાંથી લાડવા બનતા નથી. ચૂરમાના લાડવા ઘઉંના લોટમાંથી બને. ઘઉંના લોટમાં ગોળ ને ઘી નાખે તો લાડવો વળે, પણ લાકડાના ભૂસામાં ગોળ ને ઘી નાખે તો કઈ લાડવો બને? ખવા જાય, ખવાય કાંઈ? ખબર પડે તો કોઈ નકામું કાર્ય કરતું નથી કે ભાઈ આમાં ગોળ ને ઘી બે બગડે છે. એમ અહીંયા જીવ જો સાચું જ્ઞાન કરે તો એનો મિથ્યા અભિપ્રાય છૂટી જાય. પહેલાં શું થાય? પહેલાં મિથ્યા અભિપ્રાય છૂટી જાય, તો મિથ્યા અભિપ્રાય વિરુદ્ધ જેટલા વિકલ્પ અને ઈચ્છાઓ થાય એનો નિષેધ આવી અને એના તોડવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. એ જ રાગને મટાડવાનો ઉપાય છે. બીજો કોઈ રાગને મટાડીને વિતરાગ થવાનો કોઈ ઉપાય નથી. અનાદિકાળથી રેતીમાંથી તેલ કાઢવાની કસરત કરી છે, તેલ ન નીકળ્યું એટલે દુઃખી થયો, એમ પરમાંથી સુખ લેવાની કસરત કરી પણ સુખ મળ્યું નહીં એટલે દુઃખી થયો, આમ બન્યું છે. મિથ્યા બુદ્ધિએ અનંત સંસારની પ્રવૃત્તિ કરી છે અને દુઃખી થયા સિવાય બીજું એનું કાંઈ ફળ મળ્યું નહીં. ભાવાર્થ, જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત કર કહેવાય. શું? જે કારણથી કાંઈ થાય નહીં એ અકિંચિત કર કહેવાય. અ એટલે નહીં, કિંચિત એટલે કાંઈ, કરવું એટલે કરવું, કાંઈ ન કરી શકે. આ બાંધવા છોડવાનું અધ્યવસાન પણ પરમા કાંઈ કરતો નથી કે કરી શકતો નથી. કારણ કે તે અધ્યવસાન ન હોય તો પણ જીવ પોતાના સરાગ વિતરાગ પરિણામથી બંધ મોક્ષને પામે છે. તો જુઓ આમાં આ સમજણથી શું ફાયદો છે? આ એક તો ભય મટી જાય, મને કોઈ દુઃખી કરશે, મને કોઈ હેરાન કરશે, મને કાંઈ કોઈ કરશે, એવો એ બધો ભય છૂટી જાય. કેમ કે કોઈ મને કાંઈ કરી શકે એ વસ્તુની સ્થિતિમાં, તેમ હું બીજાનું ખરાબ કરું સારું કરું એ બધા મિથ્યા અધ્યવસાનના વિકલ્પો છૂટી જાય. એ તું તારું સંભાળ, તને સંભાળ, તારું આત્મકલ્યાણ કર, બીજે ક્યાંય માથું મારવું એ તારું કામ નથી. પણ ડાયરીમાં લખ્યું છે કે પરમ કારુણ્ય વૃત્તિ પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, ત્રણ વખત લખ્યું છે. એટલે શું કે જેમ જીન પ્રતિમામાં ભગવાન અંદર જામી ગયા છે એમ પહેલાં એકવાર જામી જાતો, બીજાનું આમ કરું ને બીજાનું આમ કરું ને બીજાનું કલ્યાણ થાય, એક વખત હું તારું કલ્યાણ કર, પછી બીજાને કરું. કારુણ્ય વૃત્તિની વાત કરજે. સ્વદયા પાળ્યા વિના પરદયાની વાત તદ્દન ખોટી અને મિથ્યા છે. એનાથી કોઈ આત્માને લાભ થાય એવું બની શકે? શું કહે છે કે આ બાંધવા છોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ, કારણ કે તે અધ્યવસાન ન હોય તો પણ, એવો કોઈનો અધ્યવસાનનો વિકલ્પ ન હોય તો પણ જીવ પોતાના સરાગ પરિણામથી બંધને પામે છે અને જીવ પોતાના વિતરાગ પરિણામથી મોક્ષને પામે છે. કોઈને મોક્ષે જતા કોઈ રોકી શકે કે નહીં? મુનિરાજ શ્રેણી માંડે અને એવો ઉપસર્ગ કરે, કોઈ એવો ઉપસર્ગ કરે તો ઉપર ઉપર દેવ હોય, દેવ કરે તો ઉપસર્ગ ઉપર લઈ જાય આકાશમાં, પછાડે નીચે, બહુ ઊંચેથી નીચે પછાડે તો પ્રાણ છૂટી જાય, શું જીવી શકે નહીં? ત્યાં શું થાય છે કે જેવું પછાડે અહીંયા શ્રેણી માંડી દે, સીધી ધ્યાનમાં શ્રેણી માંડે, ભલે ઉપર લઈ જાય ભલે નીચે પછાડે, અહીં જ્યાં નીચે પછાડે ત્યાં સીધો પરમ અવતારિક શરીર થઈ જાય, કેવળી થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય. તું કેવળ જ્ઞાન થાય એટલે ઉપસર્ગ બંધ, સીધા 500 ધોરણ સુધી આકાશમાં કમલાસનમાં બિરાજમાન થઈ જાય. કેવળ જ્ઞાનને રોકી શકે નહીં ઉપસર્ગ કરનાર. દેવને શું થયું? આ મારા પૂર્વ ભવના વેરી છે, મારે આની સાથે વેર બંધાણું હતું, હવે ધ્યાન કરે છે અને હું ધ્યાન છોડાવી દઉં. મુક્તિમાં જતા રોકી શકે એને? ઉપસર્ગ કરી શકે છે? લોકો જુઓ કે એને તો ઈચ્છા પ્રમાણે ઉપસર્ગ કર્યો કે ન કર્યો, તો કે નિરર્થક ગયો, ખરેખર તો એટલું નથી કરી શકતો, એ થવા યોગ્ય હતું એમ થયું. મુનિરાજ કેવળ જ્ઞાન પામે છે એમ કોઈને કોઈ રોકી શકે. સાતમી નારકીની વેદના સમ્યક દર્શનના આનંદને રોકી શકે? પીડા છે. સાતમી નારકીમાં કોઈ સમ્યક દર્શન લઈને તો જાય નહીં, સમ્યક દર્શન લઈને જાય ત્રીજી સુધી જાય. ત્રીજી નારકી સુધી પૂર્વનું આયુષ બાંધ્યું હોય, ગતિ બાંધી દીધી હોય, નિદ્રતને નિકાસિત પરિણામથી ફરે નહીં, પણ ત્રીજી નારકીથી નીચે ન જાય. ચોથી પાંચમી છઠ્ઠી સાતમીમાં જ્યાં જ્યાં સમ્યક દર્શન થાય છે ત્યાં નવું સમ્યક દર્શન ઉત્પન્ન થાય અને નવો અપૂર્વ આનંદ ઉત્પન્ન થાય. પીડા પાર વગરની છે ત્યાં, એ પીડા આત્માના અપૂર્વ આનંદને રોકી શકતી નથી. કેમ કે શરીરની પીડાને આત્માના પરિણામમાં પહોંચ નથી. અંતર્મુખ વળવા થયેલો આત્માનો પરિણામ ઉપયોગ, અંતર્મુખ થવા તૈયાર થયેલો ઉપયોગ, એને કોઈ પકડીને બહિર્મુખ કરી નાખે એવું ઉપયોગને પકડવાનું કોઈ સાધન જગતમાં નથી. કોઈના ઉપયોગને કોઈ પકડી શકે, કોઈના પરિણામને કોઈ પકડી શકે જગતમાં એવું કોઈ સાધન નથી. સ્વતંત્ર થતા એવા પરિણામ સ્વતંત્ર જ થાય છે. કોઈ કોઈ ઉપરના પરિણામને કોઈ જરા પણ ફેરવી શકે એમ બનતો નથી. શું કહે છે? કે જીવ એવું કોઈનો અધ્યવસાન ન હોય તો સરાગ પરિણામથી બંધાય અને વિતરાગ પરિણામથી મોક્ષ પામે, અને તે અધ્યવસાન હોય તો પણ કોઈનો અધ્યવસાન હોય તો પણ, પોતાના અધ્યવસાનની વાત નથી કે અધ્યવસાન હોય તો પણ પોતાના સરાગ પરિણામથી ના અભાવથી બંધાય અને પોતાના વિતરાગ પરિણામના અભાવથી, સરાગ પરિણામના અભાવથી બંધ પામે અને વિતરાગ પરિણામના અભાવથી મોક્ષને નથી પામતો. બેમાં નથી નથી લેવું, બે ન સરાગ પરિણામના અભાવથી બંધ નથી પામતો અને વિતરાગ પરિણામના અભાવથી મોક્ષને નથી પામતો. બે નાસ્તિથી એક અસ્થિ લીધી છે. એટલે કોઈના અધ્યવસાન સાથે કાંઈ સંબંધ નથી. ભાવના આવે છે, બસ એ પ્રકૃતિ છે, પ્રકૃતિ દોષ. ઠીક, શું પ્રકૃતિ દોષ છે? ગુણ નથી. બંધન થાય દોષથી, બંધન થાય. ગુરુદેવ તો બહુ કડક બોલતા કે તીર્થંકર થવાના તીર્થંકર પ્રકૃતિ બંધાય એવા ભાવ પણ ઝેરના ઝાડ છે. કડક બોલતા, ઝેરના ઝાડ છે. જનો એલિટરેશન કરતા, ઝેરનું ઝાડ છે એમ કે. પોતે તીર્થંકર દ્રેવ છે, પોતે આવતા ભાવથી તીર્થંકર પ્રકૃતિ બાંધવાના છે. હજી અહીંથી શરૂ નથી થયું. હું ઘોષણા આવી કરે છે કે તીર્થંકર પ્રકૃતિ બાંધવાના પરિણામ ઝેરના ઝાડ. અભિપ્રાય નથી, જ્ઞાન દશા થઈ ગઈ છે એટલે અભિપ્રાય નથી. નીતર પોતે તીર્થંકર દ્રેવ છે, રોજ ઉઠીને વ્યાખ્યાન આપે છે, બીજા જીવો પામે એની પાછળ આટલો પરિશ્રમ લે છે, રોજ 3 કલાક આપે, 2 વ્યાખ્યાન અને 1 કલાક ચર્ચાનો. એ સિવાય કોઈ જાય તો પણ જિજ્ઞાસુ હોય તો એને ચર્ચાથી વાત કરે. ઈચ્છા છે, અધ્યવસાન નથી. જ્ઞાન દશા થઈ ગયા પછી ઈચ્છા થાય, ભાવના થાય, પણ જ્ઞાનમાં બરાબર છે. આ કંઈ થઈ શકે એવી વાત લીધું ને. 254 પત્રમાં લીધું ને, પહેલી લીધી શું લીધી કે પ્રકૃતિના પ્રકારથી, પ્રકૃતિના અનંત પ્રકારો હોવાથી જીવના દોષ પણ અનંત પ્રકારના છે. લીધું કે ન લીધું? દોષ છે. પ્રકૃતિ પ્રમાણે ભાવ થવો તે દોષ છે. પણ ગુરુના પરિણામને દોષની મુખ્યતાથી, બીજાના પરિણામને દોષની મુખ્યતાથી ન જોવાય તો ગુરુના પરિણામને તો જોવાય જ. એટલે મોક્ષે એ વાતનો વિચાર કરતા નાની થાય. ગુરુદોષની ચર્ચા કરે ત્યારે તલસ્પર્શી ચર્ચા કરે બરાબર ગુરુદોષ. પણ મોક્ષે કયા સ્થાન માતાની યોગ્યતા આમાં ઊભો છે એ જોઈ વિચારીને ચર્ચા કરવી કે પરિણામ કરવા, નહીતર અભક્તિ થઈ જાય. એકવાર એવું બન્યું, રાજકોટના જ્ઞાન મંદિરમાં એક પત્ર કૃપાળુદેવનો વાંચતા હતા. એ તો પોતે તો બહુ સરળ અને નમ્રતાથી પોતાના દોષની વાત પણ ક્યાંક ક્યાંક લખી છે કે અમને પણ અશક્તિને કારણે પુરુષાર્થ એટલો મંદ વર્તે છે એટલે આવા પરિણામ થાય છે. વાત ચાલી, પોતે તો સરળતાથી પોતાની વાત કરે છે, વાંચનાર તો મુમુક્ષુ છે, સ્વાધ્યાય કરનાર તો મુમુક્ષુ છે. એ પત્રનો એને કેવી રીતે સ્વાધ્યાય કરવો એના ઉપર ચર્ચા કરી. પછી સ્વાધ્યાયમાં પછી એના ઉપર ચર્ચા કરી કે આવો પત્ર સામે આવે, આવી કોઈ વાત સામે આવે. અત્યારે તો બધા મુમુક્ષુ દશામાં હોય એવા જીવોએ શું કરવું જોઈએ? કે એને ભક્તિથી, ભક્તિની મુખ્યતાથી વિચારવું જોઈએ જે કાંઈ વિચારવું જોઈએ. એમના દોષની ચર્ચા અને વિચારણા કરવાનો મુમુક્ષુને અધિકાર નથી, એમ લેવું પડે. પરીક્ષા જ્ઞાન દશાની કરવી છે કે દોષ દશાની કરવી છે? એમની જ્ઞાન દશાનો સદભાવ છે કે નહીં એની પરીક્ષા કરવી છે. અને પરીક્ષા કરીને ગુણસ્થાન અનુસાર સમજણ હોય, જ્ઞાનમાં સમજણ ગુણસ્થાન અનુસાર ગુણદોષની સમજણ હોય, તો ચોથા ગુણસ્થાને કેટલા કેટલા પ્રકારના દોષનો સદભાવ હોય એનું પણ જ્ઞાન તો હોવું જરૂરી છે કે નહીં? કે ચારેય ગતિમાં સમ્યક દ્રષ્ટિ થાય છે. ચારેય ગતિમાં જ્યારે નવા નવા સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે ત્યારે ચારેય ગતિના પરિણામ તો ઉદયવન પ્રમાણે હોવાના, અજ્ઞાન દશા એ કર્મ બાંધ્યા છે. સમ્યક દર્શન થયા પહેલા જે કર્મ બાંધ્યા છે તો અજ્ઞાન દશા એ બાંધ્યા છે. તિર્યંચ થયો તો તિર્યંચ લાયક પરિણામ કર્યા ત્યારે તિર્યંચ થયો જીવ, પરિણામ તો એવા જ થશે. હવે જો આવો દોષ કેમ કરે છે એ પ્રકારે તું જોવા જઈશ. તો તને પરીક્ષા પણ કરતા આવડશે નહીં. મોટા રાજાને જોવે, શ્રીમંત શેઠને જોવે, જ્ઞાની તો વૈરાગ્ય હોય છે. જ્ઞાની નિયમથી જ્ઞાની વૈરાગ્ય હોય છે, આમ સિદ્ધાંત આવે નિરૂપણમાં. સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ કસ છે સમયસારમાં. નિયમથી જ્ઞાનની શક્તિ ને વૈરાગ્યની શક્તિ હોય છે. હવે એનો વૈરાગ ક્યાં જોશે? રાજસભામાં હે લાખો રૂપિયાના દાગીના પહેરીને બેસે, ઇન્દ્ર આવે તો ઇન્દ્રાસન ઉપર બેસે, કોઈ તો પણ ભાઈને સાદી પાંચ મહિને લાકડાની હે નીચે બેસવામાં શું વાંધો હતો? ભાઈ ઉપર બેસવામાં શું વાંધો? આવા મોટા મહેલ બનાવીને શું કામ છે? આવા ભોજન બનાવડાવીને શું કામ છે? આ સોનાની થાળીમાં શું કરવા જમે છે? હે જેમ પાપના ઉદયને રોકી શકાતો નથી, હમણાં જ આવ્યું આપણે કલષ્ટિકામાં, જેમ પાપના ઉદયને રોકી શકાતો નથી તેમ પુણ્યના ઉદયને પણ રોકી શકાતો નથી. ગમે તેમ કરે નહીં, ન રોકી શકાતો. તો એ પ્રકાર દેખાવતો થવાનો, એમાં વૈરાગને ગોતવા જાય પરીક્ષા કેવી રીતે કરે? કયો હે વૈરાગ એને ગોતવા નીકળે એમાંથી? સમ્યક દ્રષ્ટિ છે તો વૈરાગ તો એને હોવો જ જોઈએ. એમના વૈરાગને ક્યાં ગોતશે? ક્યાં ઠેકાણે ગોતશે? કે એના હૃદયને પકડે તો સમજાય, બાકી કાંઈ એને સમજાય? અંતરથી વિરક્ત હોય છે. બહારમાં રક્ત જીવો જેવી પરિસ્થિતિ દેખાય તો પણ અંતરથી એ વિરક્ત હોય છે. ભરતજી ઘરમે ચક્રવર્તી હતા, પહેલા ચક્રવર્તી, સતયુગના પહેલા ચક્રવર્તી, તથારાના. એના પ્રમાણમાં પુંજ પણ બહુ મોટા હોય, આયુષ પણ મોટા હોય, બધું હોય. ક્યાંય લેવા કે દેવા. સીધા સાતમા માં આવ્યા, છઠ્ઠા ગુણસ્થાને સ્પર્શા નહીં, પ્રમદ ગુણ, પ્રમદ ગુણસ્થાન આવ્યું નહીં વચ્ચે. ઠીક, શ્રાદ્ધ શ્રેણી માંડી જેવા ધ્યાનમાં બેઠક શ્રેણીએ ચડ્યા, અંતર્મુર્તમાં કેવળ જ્ઞાન જગાટ કરી નાખ્યું. પહેલાથી કાપી નાખ્યો હતો, ચારિત્ર મોહના મૂળિયા અંદરથી કાપી નાખેલા હતા. ગણિત જ જુદી જાતનું છે, સાદું ગણિત નથી. એવું ન સમજાય એવું લેડ્યા તો કે બે ભાઈ બાહુબલીજીને લડતા લડતા વૈરાગ આવ્યો અને હું પડી લીધું તો 1000 વર્ષ લાગ્યા છે જ્ઞાન લેવામાં. આમણે રાતપાત કર્યું 1000 વર્ષ સુધી. નાથપાઠ કરતા કરતા આત્માને કેળવો, એવો કેળવો, એવો કેળવો, એવો કેળવો, જરાક વૈરાગનું નિમિત્ત થયું. પેલા તો લડાઈનું પણ નિમિત્ત હતું, તેદીનો વૈરાગ આવ્યો. લડ્યા તેદી વૈરાગ ન આવે ને આંગ આંગ મીટી નીકળી ગઈ એમાં વૈરાગ આવી ગયો. તો ઠીક દશા કેળવાય ત્યારે શું થાય? કેવળ જ્ઞાન લેતા વાર ન લાગે, દીક્ષા લેતા વાર લાગે નહીં, અને કેવળ જ્ઞાન લેતા પણ વાર ન લાગે. એવું છે. બે ઘડીની અંદર એક કલાકથી થોડો વધારે થાય છે મેક્સિમમ. એ પહેલાં પણ અંતર્મુહૂર્ત પૂરું થાય, પણ એને લઘુ અંતર્મુહૂર્ત કે જગનની અંતર્મુહૂર્ત છે, બધા એના બધા ફ્રેક્શનને અંતર્મુહૂર્ત જ કહેવાય છે. અંતર્મુહૂર્તના જેટલા ફ્રેક્શન છે બધાને અંતર્મુહૂર્ત જ કહેવાય છે. વધુમાં વધુ ટાઈમ બે ઘડી જેટલો લાગે, એથી વધારે ન લાગે. આ રીતે અધ્યવસાન પરમા અકિંચિતકર હોવાથી સ્વાર્થ ક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે. આ રીતે અધ્યવસાન, એમાં એવું છે, પિક્ચર પોતે નક્કી કરે કે મારે તો સત્પુરુષને આવા જોવા છે, એવું થાય એવું નથી. કોઈ કેવા ઉદયમાં કાંઈ અસંખ્ય પ્રકાર છે. ઉદયના પ્રકાર કેટલા? અસંખ્ય પ્રકાર છે. બસ્સો ને 67 ગાથા પૂરી થઈ.